ಸ್ವನಂತಾಯಶ್ರಮೃತೈ ಸಹಸ್ರಪಾದಾಕ್ಷಿಶಿರೋರುಬಾಹವೇ ಸಹಸ್ರನಾಮ್ನೇ ಪುರುಷಾಯ ಶಾಶ್ವತೇ ಸಹಸ್ರಕೋಟಿ ಯುಗಧಾರಿಣೇ ನಮಃ ಸಹಸ್ರಕೋಟಿ ಯುಗಧಾರಿಣೇ ನಮಃ ಹೇ ಜಗತ್ರಾತ ವಿಶ್ವವಿಧಾತ
ಸುಖ ಶಾಂತಿ ನಿಕೇತನ
शांति निकेतन है,
हे सुख शांति
હવે જ્યાં સુધી આંખની અંદર મોતીઓ હોય ત્યાં સુધી આંખ સાચું દર્શન કરી શકતી નથી. આપણને એમ લાગ્યા કરે કે પહેલા બરાબર દેખાતું હતું ને હવે કેમ દેખાતું નથી. દોષ આંખનો નથી પણ આંખમાં જે મોતીઓ છે તેનો દોષ, અને તેને લીધે બરાબર દેખાતું. ડાક્ટરની પાસે જઈએ, કોઈ કુશળ ડોક્ટર પ્રાપ્ત થાય, મોતીઓ દૂર થઈ જાય, ઓપરેશન કરવામાં આવે તો વળી પાછી દ્રષ્ટિ પ્રાપ્ત થાય, વળી પાછું આપણે પહેલાની જેમ જોઈ શકીએ, કદાચ વધારે સારી રીતે પણ જોઈ શકીએ. ડોક્ટર પણ પાછા સારા હોવા જોઈએ, ને તો ઘણાના મોતિયાના ઓપરેશનો બગડી પણ જાય છે. મોતિયો કઢાવવા જાય છે ખરા, પણ સફળ થતું નથી ઓપરેશન. આંખ ખોઈ નાખે એવું કેટલીક વાર બને છે, પણ જો સારા સિદ્ધ હસ્ત અનુભવી ડોક્ટર હોય અને વળી આપણો ગ્રહયોગ પણ અનુકૂળ હોય તો મોતિયો સારી પેઠે નીકળી જાય. બહુ મોટું ઓપરેશન નથી મોતિયા કાઢવાનું, ડાક્ટરોને હવે રમત લાગે છે. તો તેવી રીતે જ્યાં સુધી મોહનો મોતિયો આંખની અંદર અંતઃકરણની અંદર હોય ત્યાં સુધી સાચું દર્શન થાય નહીં. આપણું અંતઃકરણ, આપણી દ્રષ્ટિ ઝાંખી બની જાય. આ મોહના મોતિયાનું ઓપરેશન કરાવવું પડે. તે બહારના કોઈ પણ દવાખાનામાં, બહારની કોઈ પણ હોસ્પિટલમાં થતું નથી. એને માટે તો સદગુરુની પાસે જવું પડે છે, સંતોની પાસે, સંતોની શરણાગતિને સ્વીકારવી પડે છે. એ સંતરૂપી કુશળ ડોક્ટરો સર્જનો આ મોહરૂપી મોતિયાઓને કાઢવા માટેના માર્ગો બતાવે, અને તે મોહરૂપી મોતિયાઓ મમતાના મોતિયાઓ, વાસનાના મોતિયાઓ, અવિદ્યાના મોતિયાઓ, અહંકારના મોતિયાઓ આ કુશળ ડોક્ટરો સદગુરુઓ તેમની કૃપાથી દૂર થાય, અને પછી દર્શન આપણું દૈવી બની જાય છે. જે પરમાત્મા દેખાતા જ નથી તે પરમાત્માનું દર્શન ચરાચર જગતની અંદર સહજ બની જાય, જ્યારે મોહરૂપી મોતિયા મટે છે ત્યારે. કુશળ ગુરુ જોઈએ, પાછા સર્જન ડોક્ટર સારા જોઈએ, નહીં તો મોતિયાના ઓપરેશન બગાડી નાખે, કંઈક બીજું જ નીકળી આવે. આંખ ખોઈ નાખીએ, મોતિયો મટે નહીં અને આંખ પણ જતી રહે, એમ જીવનનું કલ્યાણ થાય નહીં. એટલે કહ્યું, લોભી ગુરુ. ગુરુ છે પણ લોભી છે, એને આત્મલાભનો લોભ નથી, સંસારના વિષયોનો લોભ છે, સંસારના પદાર્થોનો લોભ છે. લાલચુ ચેલા, આ શિષ્ય છે તેને પણ મોહરૂપી મોટીઓ મટાડવું નથી, એને મમતા ઓછી નથી કરવી, વધે તેવા કામ કરવા છે. ચેલો લાલચુ છે, ગુરુ પાસે જાય છે અને સંસારના પદાર્થોની એષણાથી જાય છે. એ જ્યાં સુધી પૂરી થાય છે ત્યાં સુધી ગુરુને વળગી રહે છે સ્વાર્થ બુદ્ધિથી, નથી પૂરી થતી તો ગુરુ સાથે છૂટાછેડા લે છે, નવા ગુરુ કરે છે. ગુરુ પણ શિષ્યની અંદર જ્યાં સુધી રસ અને કસ હોય, શેરડીના સાઠામાં રસ ને કસ હોય ત્યાં સુધી તેને ચૂસવામાં કે પીલવામાં આવે, પણ રસ નીકળી જાય એટલે શેરડીના સાઠાને એક બાજુ મૂકી દેવામાં આવે, તેમ શિષ્યમાં જ્યાં સુધી રસકસ ધનરૂપી દેખાય ત્યાં સુધી એને બરાબર પી લે અને પછીથી એને એક બાજુ ફેંકી દે. જે લોભી ગુરુ છે, સ્વાર્થી ગુરુ છે, તેની આ દશા છે. અને જે દુન્યવી પદાર્થોની લાલસાઓથી ભરપૂર શિષ્યો છે તેમની પણ આ દશા છે. એમને આત્મકલ્યાણ જોઈતું નથી, એમને તો સંસારિક સુખાકારીઓ જોઈએ છે. સંસારિક સુખાકારીઓ ગમે તે રીતે સંસારના પદાર્થો જોઈએ છે. તો તેવા ગુરુઓ પણ તેમને મળી રહે. જગતમાં બધી વસ્તુઓ મળે છે, કોઈ વસ્તુનો અભાવ નથી. જેને જે પ્રકારનું જોઈતું હોય તેવું મળે છે, પરંતુ તેની સદગતિ નથી. તેવા ગુરુને સત તરફ જવાનું મન નથી, શિષ્યને પણ સત્ય સ્વરૂપ પરમાત્માની પાસે પહોંચવાની ઈચ્છા નથી. એટલે એમને માટે કહ્યું, લોભી ગુરુ લાલચુ ચેલા દોનો નરક મે ઠેલમ ઠેલા, દોનો નરક મે ઠેલમ ઠેલા. એમને સદી ગયું હોય છે, કોઈને સ્વર્ગામાં જોઈતું જ નથી આત્માનું, એટલે દુર્ગતિ થાય. તો જેને શ્રદ્ધા છે આત્મકલ્યાણની ભાવના કે આ મોહરૂપી મૂર્તિઓ મટાડવું છે, મમતામાંથી મુક્તિ મેળવવી છે, અહંકારના ઓળાઓને દૂર કરવા છે, અને અંદર જે મોતી છે આત્માનું એ આત્માના મોતીને ઓળખવું છે, મરજીવેવા બનવું છે, મરજીવા જેવા બની અને અંતઃકરણનો જે સમુદ્ર છે એની અંદર ડૂબકીઓ મારવી છે. અંદર જે આત્માનું મોતી છે તે મોતીને આપણે હસ્તગત કરવું છે, પકડી પાડવું છે. આવી જેને ઈચ્છા છે અને તેને માટે જે પ્રવૃત્તિ કરવા તૈયાર છે તે આદર્શ શિષ્ય કહેવાય. એને સંસારી પદાર્થોની ચાહના નથી, આત્મ પદાર્થની ભાવના છે. આત્મ પદાર્થ તેની જ ભાવના એ કર્યા કરે છે કે બધું મળ્યું તો શું, આત્મા ન મળ્યો તો કાંઈ ન મળ્યું, અને આત્મા મળ્યો તો બીજું બધું જ મળી ગયું એમ એને લાગે છે. અને ગુરુ પણ આત્માને મહત્વ આપે છે, આત્માને ઓળખવા માટેનું સાધન બતાવે, આત્માની પાસે પહોંચવા માટેની પ્રવૃત્તિ શિષ્ય પાસે કરાવે, મોહને ઓછો કરાવે, મમતાને ઓછી કરાવે, આસક્તિના અંકુરોને ધીરે ધીરે ઓગાળી નાખે, પરમાત્માના પ્રેમને, પરમાત્માની ભક્તિને, શુદ્ધ આત્મજ્ઞાનને વધારે, શાંતિ આપે. એટલે શિષ્ય ઉત્તરોત્તર આત્મકલ્યાણ તરફ કેવી રીતે આગળ વધે તે જ એની ઈચ્છા ભાવના. અને શિષ્યની પણ આ જ ઈચ્છા કે ઉત્તરોત્તર કેમ આગળ વધવું. તો તેવા ગુરુમાં શિષ્ય પછી અખંડ શ્રદ્ધા રાખે. શ્રદ્ધા સિવાય તો બનવાનું નથી કાંઈ, શ્રદ્ધા તો આપણે રાખવી જ પડે છે. આપણને કોઈ કહે કે ભાઈ આ લંડન પ્લેન તમને આ લઈ જશે ચાલો, તો આપણે શ્રદ્ધા રાખવી પડે. શંકા જ કરીએ કે આ પ્લેન વળી પૂછવું લઈ જવાનું લંડન કે બીજે ક્યાંક લઈ જશે. પૂછીએ કોઈને કે ભાઈ આ લંડન લઈ જવાનું તો ક્યાં, આ જ નંબર ફ્લાઇટ નંબર ફલાણા ફલાણા લંડન જવાનું, પાછી આપણે શંકા કરીએ કે સાચું કે છે કે ખોટું કે છે. બે જણને પૂછીએ આ ફ્લાઇટ નંબર ફલાણા ફલાણા તે લંડન કે બીજે ક્યાંય, તો કે લંડન. તો આપણે તેના વચનમાં વિશ્વાસ રાખવો પડે, નહીં તો આગળ મુસાફરી થાય જ નહીં. એ ફ્લાઇટ નંબરમાં બેસી જવું પડે અને પછી લંડન પહોંચીએ, એટલે આપણો વિશ્વાસ બળવાન બને, અનુભવાત્મક બને કે બરાબર લંડનમાં જ આવ્યા. એમ ગુરુ આપણને સાધન બતાવે કે આપણે આત્મદર્શન કરવું છે, આત્માનો અનુભવ કરવો છે, આત્માના મોતીને મેળવવું છે, તો એ કહે કે આ ફ્લાઇટ નંબરમાં બેસો. આ ફ્લાઇટ નંબર છે, બેસી જાઓ. એની પહેલા વિઝા કઢાવો, એની પહેલા સ્પોન્સર મંગાવો, બેસી જાઓ, તો તમે આમાં પહોંચશો. પણ ગુરુના વચનમાં જો અશ્રદ્ધા હોય તો કામ નહીં બને. હવે આપણને પાસપોર્ટ તો મળી ગયો, પરદેશ જવું હોય તો સૌથી પ્રથમ પાસપોર્ટ જોઈએ. પાસપોર્ટ વગર પરદેશ જવાતું નથી, નિયમ જ છે, વિધિ કરવી જ પડે. વિધિ કર્યા વગર પરદેશ જાઓ કેવી રીતે? પાસપોર્ટ એ પહેલી વાત છે. તો એવી રીતે પરદેશમાં તમે જાઓ તો પાસપોર્ટ તૈયાર કરાવો પહેલા, એ પછી સ્પોન્સરશીપ લેટર, કોઈ સ્પોન્સર કરનારું હોય તમને તો તમને મદદ મળે છે જવાની. તે પછીથી તમારે વિઝા કઢાવવા પડે ભાઈ, વિઝા કઢાવવા જ પડે. મેં એકવાર ડિક્શનરીમાં જોયું કે આ વિઝાનો અર્થ શું આ લોકો કરે છે, જોઈએ તો વિઝા 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 કરે છે, અર્થ શું થાય? ડિક્શનરી ખોલી તો એમાં લખેલું વિઝા એન્ડોર્સમેન્ટ, લખેલું એન્ડોર્સ કરવું, સમર્થન આપવું એમ વિઝા, તે અર્થ લખેલો. તો તે વિઝા કરાવવો પડે, આપણે એન્ડોર્સમેન્ટ કરાવવું પડે. સિક્કો મરાઈ જાય વિઝાનો, પછી કઈ પરદેશ આવી ગયા, પાસપોર્ટ આવી ગયો, સ્પોન્સર પણ કરે આપણને, વિઝા પણ થઈ ગયો, તો એ ઘેરે જ આપણે સુઈ રહ્યા, મુંબઈમાં જ ફરતા આરામ તરીકે રમતા આરામ થયા, તો લંડન આવ્યા. જવું પડે છે, સાન્તાક્રુઝ એરપોર્ટ પર જવું પડે અને ત્યાં જઈને ફ્લાઇટ નંબર જે હોય લંડનનું ત્યાં જ બેસવું પડે. એનો ટાઈમ પહેલેથી જાણી લેવો પડે, દિવસ જાણી લેવો પડે, અનુકૂળ દિવસ ને અનુકૂળ ટાઈમ પ્રમાણે ટિકિટ પછી કઢાવવી પડે અને પછી બેસવું પડે, પછી અવાય. એવી રીતે જેને પણ પરદેશ જવું હોય, પર ઉત્તમ, પર એટલે શ્રેષ્ઠ થાય છે, ઉત્તમ ઉત્તમ દેશમાં, પ્રભુના દેશમાં જેને જવું હોય એને સૌથી પહેલા તો પાસપોર્ટ, તે સિવાય જવાય જ નહીં. તો પાસપોર્ટ નવો કઢાવવાનો નથી, પાસપોર્ટ મળી ગયેલો છે બધાને, હવે કોઈ ઓફિસમાં જવાની જરૂર નથી. પણ ઘણાને ખબર નથી કે આપણને પાસપોર્ટ મળેલો છે, એટલે ફાફા મારે છે, આપણને પાસપોર્ટ મળ્યો નથી, પાસપોર્ટ મળ્યો નથી. ખિસ્સામાં પૈસા પડ્યા છે પણ ઘણાને ખબર નથી કે ખિસ્સામાં પૈસા પડ્યા છે, એટલે આમ તેમ ફાફા મારે. પાસપોર્ટ મળી ગયો, પાસપોર્ટ બડે ભાગ માનુષ તન પાવા, આ પાસપોર્ટ મળી ગયું, આ તમારું ઉત્તમ ભાગ્ય છે. તુલસીદાસ મહારાજ કહે છે કૂતરા બિલાડા નથી થયા, માનુષ તન પાવા, મનુષ્ય શરીર પ્રાપ્ત કર્યું પાસપોર્ટ. આ સિવાય પરદેશ જવાતું જ નથી, કૂતરા બિલાડા જઈ શકતા નથી. કૂતરા બિલાડા પરદેશ જઈ શકે પણ તે માણસની સાથે જઈ શકે, એકલા નહીં જઈ શકે, કાંઈ માણસો જઈ શકે. આ મનુષ્ય શરીર ઉત્તમ પ્રાપ્ત થઈ ગયું, હવે તમારા હાથમાં પાસપોર્ટ તો આવી જ ગયેલો છે ભાઈ. બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ દેવોને દુર્લભ, સુર દુર્લભ સંતન કર ગાવા, સંતોએ ગાયું. સાધનોનો ભંડાર, જે કરવું એ સાધન થાય, મોક્ષનું બારણું મળી ગયું, હાથમાં આવી ગયું. સાધન ધામ મોક્ષ કરો દ્વારા, પાઈ ન જે પરલોક સુધારા. આ પાસપોર્ટનો તમે ઉપયોગ ન કરો એ જેથી વાત છે. પાસપોર્ટ તો આવી ગયો, 5 વર્ષ ચાલશે પાસપોર્ટ, પછી એક્સટેન્ડ થાય છે ભાઈ, પછી એક્સટેન્ડ થવાનું, ફરીવાર એક્સટેન્શન કરાવો. આ પાસપોર્ટ ચાલશે તમારો, 50 વર્ષ ચાલશે, 60 વર્ષ ચાલશે, 70 વર્ષ ચાલશે, 80 વર્ષ ચાલશે, નક્કી થઈ ગયું તમે આવ્યા ત્યારથી જ કે આ ભાઈને આ વર્ષે આ તારીખે આ દિવસે આટલા કલાકે પાછા બોલાવી લેવાના, નક્કી થઈ ગયું આવ્યા ત્યારથી જ, નક્કી છે તમારા પાસપોર્ટની મર્યાદા નક્કી, અંદર છાપવા પડે પાસપોર્ટ ઉપર, એક્સપાયર્સ ઓન છાપેલું, તમારે છાપેલું હશે, તમારે છાપેલું છે, એક્સપાયર્સ ઓન 15th April 1982. મારો પાસપોર્ટ એ રીતે પૂરો થાય એટલે હું બોલી ગયો. મારે વાંચવું પડે ભાઈ, કે પરદેશ જવું હોય તો ધ્યાન નહીં રાખવું પડે, કે પાસપોર્ટ પૂરો થતો કોઈ જવા નહીં દે આપણને, એટલે મારા પાસપોર્ટ પર એવું છાપેલું છે એક્સપાયર્સ ઓન 14th April 1982. હજુ વખત ગમે છે, ત્યાં સુધી તો સ્વદેશમાં જતા રહીશું, પછી એક્સટેન્ડ થાય છે. પૂરો થવાનો એટલે આમ ગભરાવાની કઈ જરૂર નહીં કે હવે શું થશે, અહીંયા થાય. કેમ, હમણાં અમે કેનેડા, ત્યાં એક ભાઈએ કહ્યું કે એક્સટેન્ડ કરાવવો છે, અહીંયા થઈ જાય હું કરાવી દઉં, હવે શું ઉતાવળે છે, એપ્રિલ સુધી ચાલે એવું છે, પછી આપણે ઉતાવળશું, ભારત જઈને કરાવશું. તો કે નહીં તો અહીંયા થઈ જશે સહેલાઈથી, ત્યાં સહેલાઈથી જ થવાનું અમે શું બીજું. એટલે આ પાસપોર્ટ આપણા ક્યાં સુધી ચાલશે અને એક્સપાયર ક્યારે થશે એ નક્કી થયેલી વાતો છે બધી જ. આમાં આપણે વાંચી શકીએ છીએ એક્સપાયર્સ ઓન 14th April 1982, પણ આપણો શરીરરૂપી પાસપોર્ટ ક્યારે પૂરો થાય છે લખેલું નથી, કોઈને ખબર નથી. લખ્યું હોય તો કામ સહેલું બની જાય ઘણું આપણું. એક્સપાયર્સ ઓન 14th April 1982, તો ફાળ પડી જાય હૃદયમાં, મર્યા મર્યા પાંચ જ મહિના મર્યા. બોલો ખાવાનું ભાવે? બોલો, બહુ મુશ્કેલ. આજ શીરો બનાવ્યો હોય ભાવે, તાળી માર્યો, પણ આપણા મનમાં એ જ ચાલ્યા કરે એક્સપાયર્સ ઓન 14th April. શેરાનો હું ફાયદો? બોલો, નહીં ભાવે તમને, સરસ મજાનું સુવાનું છે, પણ તમે હોવા ગયા ને એક્સપાયર્સ ઓન, આજ યાદ આવ્યા કરવા, એ તારીખ જ યાદ આવશે. તમે રોજ વેઢા ગળ્યા જ કરશો, એક દાડો ખોટો એક દાડો થયો, 14th April તો પાસે આવે છે, ઝડપ પૂરતું આવી જશે. આપણે જવાનું આમાં, આમાં એક્સટેન્શન નથી, પેલા પાસપોર્ટમાં એક્સટેન્શન કરવું, આમાં કશું એક્સટેન્શન, એ તો નક્કી એટલે નક્કી ખલાસ. પછી ન્યુ પાસપોર્ટ, નવું માનવ શરીર પાછું ધારણ કરવું પડે, આમાં એક્સટેન્શન નથી, નવો કરાવો. તો આપણને તારીખની ખબર નથી, પણ એટલી તો ખબર છે ને કે એકવાર એક્સપાયર તો થવાનું જ છે, આટલી તો ખબર છે જ કે એક્સપાયર તો થવાનું. યાવચંદ્ર દિવા કરો, અનંતકાળ સુધી અહીંયા રહેવાનું નથી, આ શરીરમાં આ પાસપોર્ટ નથી રહેવાનું. આપણને ડિપોર્ટ કરે પાસપોર્ટ પૂરો થયો જો રહ્યા તો, એ રહેવાય એવું નથી. આટલી તો બધાને ખબર, જાયું તે તો જરૂર જવાનું, ઉગરવાનો ધારો, દેવ ગંધર્વ રાક્ષસ માનવ સૌને મરણનો વારો. આ તો બધાને ખબર છે, પણ આશાનો મેલ ઊંચો રે, નીચું આ કાચું કાર ભારું, મન તુહી તુહી બોલે રે, આ સપના જેવું તન છે તારું. અચાનક ઉડી જાશે રે જેમ દેવતામાં દારું. એ મહાપુરુષોએ ત્યાગ કરી દીધો સંસારના વિષયોમાંથી, મનને મુક્ત કરી દીધું. કેટલાકો એ ઘરને મૂકી દીધું, કેટલાક ઘરમાં રહ્યા પણ ઘરમાંથી મનને મૂકી દીધું. કેવી મોટી વાત છે, કેટલાક ઘરમાં રહ્યા, બધા જ ઘર મૂકી દેતો, જે મૂકી દે એમને ખવડાવનારા થોડાક તો જોઈએ, ભિક્ષા કરવા તો ઘરવાળા પાસે જ એ લોકો આવવાના. એટલે કેટલાક ઘરમાં રહેતે પણ જે મૂકી દે એમના કલ્યાણ માટે સારું ગણાય, પણ એ મનને મૂકી દે પાછા, ઘરમાંથી મનને મૂકી દે. કેટલાકો એ ધનને મૂકી દીધું, તો કેટલાકો એ ધનમાંથી મનને મૂકી દીધું. બોલો, કેટલાકો સ્ત્રીઓને મૂકી દીધી, કેટલીક સ્ત્રીઓ પુરુષોને મૂકી દીધા, પણ કેટલાકો વજગાળાનો રસ્તો કાઢ્યો કે આમાંથી મમતાને જ મૂકી દો ને મનને જ મૂકી દો, થયું. આ બધું કામ મૂકવાની જરૂર, મનને મૂકો. તો મનને મૂકીને સંસારની અંદર કેટલાક રહે અને શ્વાસ લે છે, તે મનને મૂકવાનું કામ બહુ જોખમ. બહારથી મૂકવાનું સહેલું, પણ મનથી મૂકવાનું, મનને પણ મૂકી દેવાનું ઘણું અઘરું કામ છે. ને સાચો ત્યાગ આજ છે, જે ત્યાગમાં મન મુકાઈ જાય, મન રહેલી વિષયોમાં મન રહેલી. તો મહાપુરૂષોએ જાણ્યું કે સંસારના જેટલા પણ પદાર્થો છે એક દિવસ વિનાશશીલ નાશ પામનારા છે, એટલા માટે એમાંથી મનને આપણે ઉપરામ કરી દો ભાઈ. પછી એમણે મનને ઉપરામ કરી અને ત્યાગનો માર્ગ ગ્રહણ કર્યો અને આત્મારૂપી મૂર્તિને પામવાના પ્રયત્નો કર્યા છે. જીવન સફળ એમણે બનાવ્યું જ્ઞાન દ્વારા, ભક્તિ દ્વારા. તો પહેલા તો પાસપોર્ટ જોઈશે, પણ એકલા પાસપોર્ટથી કઈ પરદેશ, પરદેશ પર પરમાત્માનો ઉત્તમ દેશ, આત્માનો પર શ્રેષ્ઠ દેશ પ્રદેશ, ત્યાં કઈ જવાયું છે? સ્પોન્સરશીપ લેટર, સ્પોન્સરશીપ લેટર જોઈએ. બોલો, કોઈ બોલાવનારું તમને હોય તો કામ પહોંચે. કોણ સ્પોન્સર કરે? તમારી જે સદભાવના છે તે જ સ્પોન્સર તમને કરે છે, તે તમને જવાની પ્રેરણા પણ આપે છે. સદભાવનાથી, શુભેચ્છા, તેનાથી તમે આગળ ચાલો છો. અને પછી વિઝા એન્ડોર્સમેન્ટ, સદગુરુ એન્ડોર્સમેન્ટ કરી આપે, જા બેટા કલ્યાણ હો જાયેગા, જા બેટા યે મંત્ર જપના, એસા ધ્યાન ધરના, યે કરના, આત્મા કા એસા વિચાર કરના. આ ગુરુ વિઝા આપણને કાઢી આપે એટલે આપણું કેટલું કામ પૂરું થઈ ગયું. હવે પરદેશ સહેલાઈથી જવાશે, પણ તે છતાં કેટલાક એવા હોય કે મંત્ર લઈને બેસી જ રહે, આગળ કામ કરે જ નહીં તો લંડન પહોંચાય, પરદેશ જવાય, પછી પ્લેનમાં તો બેસવાનું જ છે. પુરુષાર્થના પ્લેનમાં બેસવાનું છે ભાઈ. પુરુષાર્થના પ્લેનમાં જો બેસશો, સાધના કરશો, મંત્ર જપશો, પ્રાર્થના કરશો, ધ્યાન ધારણા કરશો, તો છેવટે તમને આ પ્લેન પુરુષાર્થનું પરમાત્મા સુધી પહોંચાડે, આત્મા સુધી પહોંચાડે, શાંતિ તમને આપશે. ત્યાં સુધી કશું જ થયું નથી. તો પાસપોર્ટ આપણને મળી ગયો છે. તુલસીદાસજી મહારાજ કે છે, આ પાસપોર્ટ મેળવ્યા પછી પણ જે સાધન ભજન કરતા નથી, પુરુષાર્થ કરતા નથી, સંસારના પદાર્થોમાં જ આસક્ત બની અને અટવાઈ જાય છે, તે પાછળથી આ હીરાને ખોઈ નાખે. હીરો હાથમાં આવ્યો માનવ શરીર રૂપી, પણ તે હીરાના મહિમાને ન સમજે અને પછીથી પાછળથી પસ્તાશે. પાઈ ન જે પરલોક સવારા, સો પરત્ર દુઃખ પાવહી, શિરધીનું ધૂની પછી તાહી, કાલહી કર્મહી ઈશ્વરહી, મિથ્યા દોષ લગાહી. પાછળથી એમને પસ્તાવાનો વારો, પાછળથી પસ્તાશે રે, અંતે કરી મારું મારું. ધીરો ભગત કે છે, પાછળથી ભાઈ પસ્તાશો. માટે અત્યારે સંભાળીને પગલા ભરો, તો પાછળથી પસ્તાવું જ ના પડે, જીવનમાં આનંદ આનંદ થઈ જાય. તો આદર્શ શિષ્ય હંમેશા આ રીતે વિચાર કરી માનવ શરીરનો સદુપયોગ કરે, સદગુરુની પાસેથી વિઝા પ્રાપ્ત કરે, મંત્ર પ્રાપ્ત કરે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરે અને પછી બેસી ના રહે, પણ પુરુષાર્થ પરાયણ બને છે. ગુરુએ મંત્ર આપી દીધો, ચાલો કામ તો થઈ ગયું. ગુરુએ આપણને ધ્યાનની પદ્ધતિ બતાવી દીધી, હવે શું કરવાનું? છાખો દાડો ગુરુની પાસે જઈને ફૂંકો મારવાની, ગુરુને કહી આપણે ઊંઘવાના છે. ગુરુને એમણે જે બતાવ્યું છે તે પ્રમાણે હવે કરવાનું જ રહ્યું. આપણે તો કામ પણ કરીએ ની, નાચ જોડી નામ ગુરુની અમે બેહી જ રહીએ, ટક 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 જોતા જોતા, અને ગુરુની આરતીઓ જ ઉતાર્યા કરીએ, ગુરુને નૈવેદ્ય ધરાવ્યા કરીએ, તો પછી કઈ આપણું કલ્યાણ થવાનું છે? એમણે જે સાધના બતાવી છે તે સાધના પથે આપણે આગળ ચાલવું જોઈએ. તો શ્રદ્ધા કેવી હોવી જોઈએ ગુરુમાં, તે આપણને એકલવ્યના જીવન પરથી જાણવા મળે. દ્રોણાચાર્ય પાંડવોના પણ, દ્રોણાચાર્ય કૌરવોના પણ ગુરુ હતા. અસ્ત્ર શસ્ત્ર વિદ્યા એમણે કૌરવો અને પાંડવોને શીખી. દ્રોણાચાર્ય બહુ પ્રવીણ હતા અસ્ત્ર શસ્ત્રની વિદ્યામાં. એક નાનો છોકરો એક દિવસ એમની પાસે ગયો, એનું નામ એકલવ્ય. એણે આ દ્રોણાચાર્ય ગુરુને કહ્યું, પ્રભુ હું તમારો શિષ્ય થવા માંગુ છું. દ્રોણાચાર્યને માથાથી પગ સુધી જોયો, જોઈને કંઈક વિચાર કર્યો, વિચાર કરીને પછી જવાબ આપ્યો કે હું તારો ગુરુ નહીં થઈ શકું. બોલ, હું તારો ગુરુ નહીં થઈ શકું? તો કેમ? હા, કાંઈ વાત નથી, તમે મારા ગુરુ નહીં થઈ શકો, પણ હું તમારો શિષ્ય તો થઈ જ ગયો. એકલવ્ય કહે, તમે મારા ગુરુ થાવ કે ન થાવ એ તમારે જોવાની વાત રહી, એ તમારા હાથની વાત, પણ મારે શિષ્ય થવું કે ના થવું એ મારે જોવાની વાત છે. તો હું જે થઈ શકું છું તે અત્યારે થઈ ગયો, મનોમન થઈ ગયો. બોલો. એક છોકરીએ સંકલ્પ કરેલો કે વરું તો આને જ વરું. બોલો. પાછળથી એ છોકરાને ખબર પડી કેટલાય વર્ષો વયા પછી કે આ છોકરીનો આવો સંકલ્પ છે. તો એ છોકરાએ નિર્ણય કરેલો કે આ છોકરીને તો ભૂલે ચૂકે પણ પરણું નહીં જ. એટલે છોકરીના માતા પિતાએ જયારે માગું કે આપ્યું પેલા છોકરાના પક્ષને, તો છોકરાએ તરત કહ્યું કે ગમે તે થાય મરી જાઉં, પણ આ છોકરી મારે ન જોઈએ. કઈ વાત થઈ ગઈ! આ વાત તિસ્મારખા ટાઈપના કેટલાય હોય છે પાછા મૂર્ત્યાઓ, તિસ્મારખા ટાઈપના. એમને જયારે કોઈ છોકરીઓ ના પાડે છોકરીઓ, ત્યારે એમની શાન ઠેકાડે આવે. પછી ઘણા છોકરીઓને ના પાડ્યા કરે, પણ એકાદ છોકરી પાછી એવી પાડીદાર મળે કે મારે આ છોકરો નહીં જોઈએ, તો એને તાળીઓ તાવ આવવા માંડે. કાલા મને ના પાડી છોકરી આ કેવી નીકળી, કે મને ના પાડી, હું ફેશનેબલ પાકડો, મને બધા જ વરવા તટ મટ થતા હોય ને આ છોકરી આવી નીકળી. છોકરીને ખબર પડી ગઈ કે ભાઈ આ છોકરો આપણને વરવા તૈયાર નથી. તો છોકરીને દુઃખ ન થયું. તો ક્યાંય વાત કે હું તો વરી ચૂકી છું ભાઈ, મનોમન વરી ચૂકી, સંકલ્પ કરી ચૂક્યો. અને સંકલ્પ જીવનમાં એક જ વાર થાય કે અનેક વાર નહીં થાય, અત્યારે એવું નથી. હા ભાઈ, અત્યારે તો તમને અનુભવ હશે જ, આપણા ભારતમાં પણ પરિસ્થિતિઓ બદલાણી છે, વાતોચીતો થાય છે, પહેલા જાહેર નથી થતી, ખાનગી થાય છે, ફરવા જાય છે, સિનેમા જાય છે, સાથે ફરે છે, હરે છે, રહે છે, અને પછી ન ફાવે તો છૂટા પડે પણ છે, વળી પાછા નવા ની હાથે નવા પ્રયોગો ચાલે છે. આ બધું ચાલે છે ભારતમાં પણ, હવે આવું ચાલવા માંડ્યું. હાલ પહેલા આવું નહોતું, પહેલા તો પરણતા પછી જ ઘેર જવાતું, હવે તો ના પરણ્યા હોય તો એક બંને ત્યાં અમે ગયેલા પધરામણી, તમે કોઈ આ બધાની ઓળખાણ આપજો જરા, તો ઓળખાણ આપી, ઘરના મોટા માણસ હોય તો ત્યાં આગળ એક બેન હતા નાના, એની ઓળખાણ આપી. મેં કહ્યું આ બેન ઠીક લાગે છે જરા મુખાકૃતિ પરથી, કોણ? તો કે આ અમારા વ્યોમેશભાઈના ભવિષ્યના પત્ની છે, ફ્યુચર વાઇફ, બ્રાઇડ ઓફ યોગેશભાઈ. ફ્યુચર વાઇફ બી કેવું, ફ્યુચર વાઇફ વળી એ શબ્દ પ્રયોગ જ કઈ ઢબનો, પત્ની હોય તો વર્તમાનની જ હોય, વળી ફ્યુચર હોય કે ભૂતકાળની હોય, જીવતી હોય તો મરેલી હોય તો ભૂતકાળની કહેવાય. એટલે હું સમજો નહીં મેં કહ્યું ફ્યુચર શું? તો કે યોગેશ્વરજી તમને હું ગમ પડે, આખી જિંદગી આત્માની પાછળ પડેલા, હવે આમાં વાઇફ ને બધું તમને કઈ સમજાય? આ તમારો વિષય છે? ભાઈ મેં કહ્યું મારો વિષય નહીં ભાઈ, હું નમ્રપણે કબૂલ કરું છું, પણ તમે સમજાવો તો ખરા. એટલે કોક વાર આવો ફ્રેઝ આવે તો પાછું મારે ફરી પૂછવું ના પડે. તો કે જુઓ, ફ્યુચર વાઇફનો અર્થ એટલો જ થાય કે હજુ અમારા વ્યોમેશભાઈ આ છોકરીને પરણ્યા નથી. સારું, તમે કોઈ પરણવાના છે એની ગેરંટી ખરી? તો કે કહેવાય નહીં, વ્યોમેશભાઈના મગજ પર બધો આધાર. તમે કહો તો ફ્યુચર વાઇફ કઈ રીતે કહો છો? તો કે અત્યાર પૂરતું પ્રોવિઝનલ બુકિંગ, પ્રોવિઝનલ બુકિંગ હમણાં થયેલું, એટલે એ પરમેનન્ટ બુકિંગ તરીકે ન માની લેવાય અમારાથી. એ બધું વ્યોમેશભાઈ પર હતા, એટલામાં વ્યોમેશભાઈ ઉભેલા કે આ યોગેશ્વરજી મને ગુરુ તરીકે માને. મને કે યોગેશ્વરજી ગુરુ મહારાજ ખરેખર, આ પ્રોવિઝનલ અમારું કહેવાય. તો પેલા બેન તરફ મેં જોયું, મેં કહ્યું બેન આવું છે પ્રોવિઝનલ? તો કે મારે પ્રોવિઝનલ જ છે ને વ્યોમેશ નહીં, પ્રોવિઝનલ જ છે. બે ને ફાવ્યું તો ઠીક, ને ના ફાવ્યું તો તીર નહીં તો ટપકો, વળી ત્રીજે પાછું પ્રોવિઝનલ બુકિંગ. આમાં હું મોટું પગડવાનું, એડવાન્સ્ડ હતા કોલેજમાં ભણનારા, એડવાન્સ્ડ આમ એકદમ. સારું, તમને આવું ફાવતું હોય તો કઈ વાત. મેં કહું ક્યારથી? પણ તો અહીંયા કેવી રીતે મારા દર્શનાર્થે ભેગા થયા છો? તો કે ના, એવું તો છ મહિનાથી અહીંયા જ રહે છે આ ફ્યુચર વાઇફ યોમેશની, છ મહિનાથી અમારા ઘરમાં જ છે. તો કે ઘરમાં એટલે કઈ આમ? તો કે ઘરમાં તો ફ્યુચર વાઇફ એટલે અત્યારથી પ્રેક્ટિસ તો થોડી પાડવી જ પડે ને, કે કેમ રહેવાનું, રસોડામાં કેમ જમવાનું, શું નામ તેમ. વ્યોમેશભાઈ જરા જોઈ રહ્યા છે કે એનો સ્વભાવ કેવો છે, એના વિચારો કેવા છે, નિરીતભાત. અને આ કન્યા પણ જોઈ રહી છે અમારા વ્યોમેશને, તો છ મહિના તો લાગે જ ને એ બધું કરતા. અને તે છતાં પ્રોવિઝનલ બુકિંગ છે ત્યાં, એ છતાંય પ્રોવિઝનલ છે. હવે કેવું થાય? ગજબની વાત હતો ભાઈ તમારી, અમારે તો આવું નહીં. મેં કહ્યું વ્યોમેશભાઈનું આ પહેલું જ પ્રોવિઝનલ બુકિંગ છે બેન સાથેનું, કે ભૂતકાળમાં ફોર્મર આવા બુકિંગો થયેલા? તો કે ત્રણ થયેલા, પણ વ્યોમેશભાઈને અનુકૂળ નહીં પડેલું એટલે આ ચોથું પાછું પ્રોવિઝનલ બુકિંગ થઈ રહ્યું છે. ગજબની વાત છે વ્યોમેશભાઈ, તમે પણ બાઉન્ડ્રી મારનારા. ચાર વાર માણસ ચાર રન કરે તો બાઉન્ડ્રી ગણાય, તમે ચોથો પ્રયોગ કરી રહ્યા છો. ઘણું કહેવાય, છોકરીઓની સાથે તમે રમત રમી રહ્યા છો, ખોટું કહેવાય, બહુ ખોટી વાત. આવું તો ન જ થાય, પણ એના માતા પિતા પણ એ જ સ્ટાઇલના એ કહેવા માંડ્યા કે મારે હવે જુઓ આ અમારી મિસિસ છે, તો અમે પ્રોવિઝનલ જ બુકિંગ પહેલા કરેલા, અને આ બીજી વારનું કે મારે બુકિંગ સફળ થયેલું અમે પછી પરણેલા. એમાં મારો છોકરો કે ચાર વારનું કરે તો વાંધો, અમે બે વાર તો કરેલા જ હતા. પુત્ર પિતા કરતા ચડતો હોવો જોઈએ, કાંઈ પડતો થોડો હોય પચાર, કઈ વાતો. આવું થાય છે. પણ પેલી છોકરીને કહ્યું છોકરાએ કે ભાઈ મારે લગ્ન નથી, મારી છોકરી જોઈએ જ નહીં. તો પેલી છોકરીને કઈ દુઃખ નથી, કે કઈ વાત, હું તો મનથી વરી ચૂકી છું ને, હવે મારે ફરી વાર નહીં, મારું આવું કઈ પ્રોવિઝનલ બુકિંગ કરું કશું જ નહીં. હવે એને ન ફાવતું જ કાંઈ નહીં, પણ મેં તો એને પસંદ કરી લીધો, આ જન્મમાં હું બીજાને વરી શકું નહીં. કેવી વાત, બોલો કેવી વાત. તો એ છોકરી કુંવારી જ રહી, બોલો, ભણી ગણી, સર્વિસ બેંકમાં બહુ સરસ, મેનેજર સુધી ચાલી ગઈ, સારી સર્વિસ કરે. ઘણીવાર મને મળવા આવે, હું જઉં ત્યારે મુંબઈ જઉં પ્રવચનો કરવા, તો મળવા આવે. અને એક દિવસ એને મને આ વાત કરી, મને કે યોગેશ્વરજી મારા જીવનની વાત જાણવા જેવી છે. આવું છે? તો તે વખતે તેની ઉંમર લગભગ 40-45 સુધીની થઈ ગયેલી, અને આ કિસ્સો તો એની ઉંમર 18 વર્ષની હતી ત્યારનો બનેલો. ત્યાં સુધીની જિંદગી એ પવિત્ર થતી જ કાઢતી હતી. પેલા ભાઈની શી દશા છે? તો કે એને તો એકવાર કર્યું બીજા જોડે, ને મરી ગઈ, પછી ત્રીજા જોડે કર્યું, હમણાં એ બીમાર જ રહ્યા કરે છે. એ જાણે મારે, હું મારું જાણું, મારે શું, મેં તો મન આપી દીધેલું એટલે ખલાસ, હવે એ મન બીજાનું બની શકે. બહુ અઘરી વાત છે. આવી રીતે જીવનારાઓ સંસારમાં ભાગ્ય જ કોઈ મળે ભાઈ કલિકાળની અંદર, તો બહુ જ અઘરી વાતો છે. આ તો બહુ જ અઘરી વાતો, પણ કલિકાળમાં પણ આવી એને તમે સતી કહો કે ગમે તે કહો, છે સ્ત્રીઓ જોયેલી છે મેં, આવી સ્ત્રીઓ છે, બહુ ઓછી પણ છે. બધી જ કઈ વેશ્યા ટાઈપ છે એમ ન માનતા, કે સિનેમા ટાઈપ છે એમ ન સમજતા, આવી પણ સ્ત્રીઓ, અને એને લીધે આ ધરતી ચાલી રહી છે. એવી પવિત્ર આત્માઓને લીધે હજુ આપણી આ પૃથ્વી ચાલી રહી છે. હજુ ઝાડ થોડાક ફળ આપી રહ્યા છે, હજુ પૃથ્વી હાલતી નથી, હજુ સ્થિરતા જીવનમાં છે. એવા પવિત્ર આત્માઓના શુભ સંકલ્પો અને જીવનો કામ કરે. તો એકલવ્યે કહ્યું કે કાંઈ નહીં, તમે મને ન સ્વીકારો શિષ્ય તરીકે તો મેં તો તમને ગુરુ તરીકે સ્વીકારી લીધા, મારું કામ પૂરું થઈ ગયું, ચાલી નીકળ્યું. એ વાતને તો વર્ષો વહી ગયા, બોલો વર્ષો. દ્રોણાચાર્યને એક દિવસ થયું, ચાલો ને વનમાં વિહાર કરવા જઈએ. એટલે કૌરવોને પાંડવોને લઈને દ્રોણાચાર્ય વનમાં વિહાર કરવા નીકળ્યા, અને વનમાં વિહાર કરતા કરતા દ્રોણાચાર્ય વાતો કરતા કરતા આગળ ચાલતા હતા, એટલામાં એક કૂતરો ભસતો ભસતો આવ્યો, ભસતો દ્રોણાચાર્યની સામો જ આવ્યો. એટલે દ્રોણાચાર્ય કહ્યું કે અરે ભાઈ, તમે બધા ધનુર્વિદ્યા મારી પાસેથી શીખ્યા છો, મારા શિષ્યો છો, અસ્ત્ર શસ્ત્ર વિદ્યા તમે શીખ્યા, પ્રવીણ એમાં બન્યા, હવે આ કૂતરો ભસે છે એને ભસતો બંધ કરો. તમે કોઈ શરત એટલી છે કે એ ભસે નહીં એવું તમારે કરવાનું ખરું, એને બાણ મારવાના મોઢામાં, પણ લોહી નીકળવું ન જોઈએ, મોઢામાંથી લોહી નીકળવું ન જોઈએ, અને કૂતરો મરવો પણ ન જોઈએ, ફક્ત એનું ભસવાનું બંધ થઈ જાય, આવું તમે કરો. બધા શિષ્યો કે ભાઈ, અમારામાં આટલી શક્તિ નથી, આ વિદ્યા અમે નહીં જાણી. એટલામાં તો કૂતરો ભસતો ભસતો પછી ચાલ્યો પાછો, જાણે રસ્તો બતાવવા આવ્યો હોય ને ભોમિયો, એ રીતે ચાલ્યો. અને લોકો એની પાછળ પાછળ પછી ભસવાનો અવાજ સાંભળતા સાંભળતા વનમાં અંદર ગયા, દ્રોણાચાર્ય અંદર ગયા. તો ત્યાં જઈને જોયું ને, તો થોડી વાર પછી કૂતરો વળી પાછો આવ્યો. તો એ વખતે કૂતરો ભસતો નહોતો, પણ એના મોઢામાં પાંચ બાણ મારેલા કોઈએ, પાંચ બાણ, તે બાણ એવા ને એવા, પણ એમાંથી લોહીનું ટીપું નીકળતું નહોતું, બોલો, અને ભસવાનું બંધ થઈ ગયું. પાંડવો ને કૌરવોને નવાઈ લાગી કે આ કૂતરો, આ બાણ મારનાર કોણ, આ બાણાવળી કોઈ જબરો હોવો જોઈએ, આપણામાં તો આવી શક્તિ નથી. એટલે કૂતરો પછી ચાલ્યો, એટલે આ બધા પાછળ પાછળ ચાલ્યા. અને કૂતરો પછી એક સ્થળે આવીને ઉભો રહ્યો, ત્યાં એક લવ્યો ધનુષ્ય બાણ હાથમાં લઈને ધનુર્વિદ્યાના પ્રયોગો કરતો હતો, ત્યાં કૂતરો બોલ્યો. એટલે એકલવ્યે પછીથી એક બાણ એવું માર્યું કે એના પાંચે બાણ મોઢામાંથી આપોઆપ નીકળી ગયા, ખેંચી કાઢવા ન પડ્યા, છતાં એને ઈજા ન થઈ, છતાં લોહી નીકળ્યું. ત્યારે દ્રોણાચાર્ય કહ્યું કે ભાઈ, આ કૌરવો ને પાંડવો પાસે આટલી શક્તિ નથી, તો આ શીખ્યો ક્યાંથી, તારા ગુરુ કોણ? એટલે એકલવ્યે ગુરુને પ્રણામ કર્યા, ગુરુને પ્રણામ કર્યા. આપણા શાસ્ત્રો એવું કહે છે કે મંદિરમાં જાઓ તો પ્રણામ કરો, સંતો પાસે જાઓ તો પ્રણામ કરો, શાસ્ત્રો એવું કહે છે. તમારા કોઈ ગુરુ હોય એની પાસે તમે ગયા હો તો એ પ્રણામ કરો. દેવ મંદિરને દૂરથી જુઓ, શિખર એની ધજા, તો પણ પ્રણામ કરો. માતા હોય તો પ્રણામ કરો, તમારા પિતા હોય પ્રણામ કરો, તમારા આચાર્ય હોય પ્રણામ કરો, તમારા કરતી કોઈ મોટા છે, તમને કોઈ વિદ્યા આપી છે તે મળે, તમારા આચાર્ય તો તેને પ્રણામ કરો. શાસ્ત્રોએ કેટલીક મર્યાદાઓ બાંધી છે અને તે મર્યાદાઓ પ્રમાણે ચાલવું જ જોઈએ. મર્યાદાનો લોપ થઈ જાય તો ઈચ્છવા જેવું નથી. મર્યાદાઓ કરી છે, પત્ની પતિને પ્રણામ કરતી નથી, પતિ પ્રણામ પત્નીને પ્રણામ કરતો નથી. એક પતિ વારંવાર કરતો, મેં કહ્યું તમે કેમ આટલા બધા, તો કે આ ગુસ્સેથી મને મારવા તાળે એટલે હું પ્રણામ કરું છું, મેં મારતી નહીં મારતી નહીં, તારો દાસ છું સેવક છું, નહીં તો કે મારે છે વેલણથી મારે છે મને ઘણી વાર. તમે કઈ એવું કરતા હશો પત્ની વેલણથી મારતી હશે? તો કે બે ચાર વેલણો હું ફટકારું, પછી પાંચમું એ ફટકારે, અમે અમારા ઘરમાં મહાભારત ચાલ્યા કરે, સ્વભાવોના વિરોધો બંનેની વચ્ચે. એમાંથી બોલાબાલીમાંથી આવું જપાજપીમાંથી ટપાટપીમાંથી જપાજપી થઈ જાય. તો કે એ વખતે હું પ્રણામ કરું છૂટવા માટે. પણ શાસ્ત્રો કહે છે કે તમે સંતોને પ્રણામ કરો. જ્યારે પણ આપણે બેઠા સત્સંગમાં હોઈએ અને કોઈ સંત આવે, કોઈ ઉપદેશક આવે, તો આપણે પ્રણામ કરવા જોઈએ. એમની કામ ટગર ટગર જોયા જ કરીએ. કોઈ આવ્યું ખબર જ ન પડે. જીવન મુક્ત હોઈએ જેમ આત્મામાં લઈને જોયા જ કરીએ, તેમ એ વ્યવહાર નથી. એને શિષ્ટાચાર કહેતા નથી શાસ્ત્રો. પ્રણામ. મંદિરમાં ગયા, માથે ટોપી હોય કે પેટ હોય કાઢ્યો, એમ ઉભા રહેવાનું નથી. જોતા જોતા ઉભા રહીએ પહેલા કે પછી પ્રણામ કરીએ છીએ. બધી વિધિઓ બતાવેલી છે. એટલે એકલવ્ય ધનુષ્ય બાણ એક બાજુ મૂકી દીધા અને દ્રોણાચાર્યને પ્રણામ કર્યો. દ્રોણાચાર્યે પૂછ્યું, એટલે તારો ગુરુ કોણ? તો કે પ્રભુ, મારા ગુરુ તમે જ છો. હું તારો ગુરુ ક્યાં હતો? મેં તો તને ના પાડેલી કે હું તને શિષ્ય તરીકે સ્વીકારી શકું નહીં, તારો ગુરુ બની શકું નહીં. દ્રોણાચાર્ય કહ્યું. એકલવ્ય કહ્યું, બરાબર, પણ મેં તમને ગુરુ તરીકે સ્વીકારી લીધા. તમે ભલે ના પાડી, પણ હું તમારો શિષ્ય થઈ ગયો. તમે ગુરુ બનો કે નહીં તે નક્કી કરવા તમે સ્વતંત્ર, પણ મારે શિષ્ય થવું કે નહીં તે નક્કી કરવા હું સ્વતંત્ર. હું તો શિષ્ય બની ગયેલો તે દિવસથી જ. અને જુઓ, મેં તમને ગુરુ માન્યા તો સામે દ્રોણાચાર્યની માટીની મૂર્તિ એને બનાવેલી એકલવ્ય. તે મૂર્તિમાં જોતો જોતો એમાંથી પ્રેરણા મેળવીને આ બધા પ્રયોગો એ શીખ્યો કે મને આ માટીની મૂર્તિ ગુરુની છે, એની અંદર પ્રાણ તત્વ ભરેલું છે, ગુરુ હાજર છે એવા વિશ્વાસથી એ પ્રયોગો કરતો અને પ્રયોગો કરતો કરતો આટલી બધી ઊંચી અવસ્થાએ પહોંચ્યો. બોલો, કેવી વાત છે? મા સર્વેશ્વરી પહેલા એવું જ કરતા હતા. અમારા પ્રવચનોમાં આવે 11-12 વર્ષથી, પણ એમને ઘેર તમે જુઓ, હજુ પણ જોજો કોઈ વાર સુરત જાવ તો. ઘર કાઢી નાખ્યું નથી, રહે છે ત્યાં જુઓ. એટલે પોતે રહેતા નથી, ત્યાગ કર્યો. પણ અમે સુરત જઈએ ત્યારે હમણાં એમને ત્યાં જ ઉતરીએ છીએ. ઉતારો એમને ત્યાં રાખી. 4 રૂમનું મકાન છે મોટું, અને એમાં પૂજાનો ઓરડો છે. તેમાં તમે જોજો તો મોટો ફોટો મારો મૂક્યો છે, કેટલાય વર્ષોથી મૂક્યો છે. અને કાંઈ પણ પૂછવું હોય, કાંઈ પણ પ્રેરણા મેળવવી હોય તો તે ફોટા પાસે બેસે, વર્ષોથી નિયમ પ્રાર્થના કરે, અને તે ફોટો એમને પ્રેરણા આપ્યા કરે. તે રીતે વર્તે, તે રીતે વર્તતા વર્તતા આગળ વધે જીવન. શ્રદ્ધા એવી કે આ ફોટો કાગળ નથી, ફોટો કાચ નથી, ફોટામાં યોગેશ્વરજી સાક્ષાત છે. આવી શ્રદ્ધા અને ફોટામાંથી પ્રેરણા પામે અને ફોટો જેમને ગાઈડન્સ આપે. એ કે કોઈ વાર ફોટો હસે છે, કોઈ વાર કે ફોટો ગંભીર બની જાય છે, કોઈ વાર ફોટો હાલે છે, કોઈ વાર ફોટામાંથી જ્યોતિ નીકળે છે. વાતો કરે, શ્રદ્ધા છે માણસ. શ્રદ્ધા હોય તો પથ્થર પણ વાતો કરતો થઈ જાય છે. પથ્થરની મૂર્તિ હોય પણ શ્રદ્ધા હોય તો એ પ્રગટ થઈ જાય. એમાંથી ચિન્મય સત્તા પ્રભુ પ્રગટ થઈ જાય છે. મંદિરોમાં આપણે મૂર્તિઓ રાખીએ છીએ, એની અંદર ચિન્મય પ્રાણ તત્વ આખું ભરેલું. એવું ફોટાઓ પણ ચિન્મય હોય, આપણી શ્રદ્ધા હોય તો માટીની મૂર્તિ બનાવીને એમાંથી એકલવ્ય પ્રેરણા પામ કે તમે મારા. પણ દ્રોણાચાર્યને ખોટો વિચાર પેદા થઈ ગયો. ગુરુ હંમેશા દયાળુ હોવા જોઈએ, પણ દ્રોણાચાર્યમાં દયાનો ભાવ ઓછો થયો. એને સ્વાર્થી વિચાર આવ્યો કે એકલવ્ય આટલો બધો આગળ વધ્યો તો મારો જે શિષ્ય અર્જુન છે એને ટપી જવાનો. માટે આ આગળ વધ્યો છે એ બરાબર નથી. તો તરત દ્રોણાચાર્ય કહ્યું કે ભાઈ, તું મને ગુરુ માનતો હોય તો ગુરુ દક્ષિણા તો આપી નથી. તૈયાર છું પ્રભુ, આપણે મળ્યા જજુ આજે કેટલાય વર્ષે, તમે કહો તે ગુરુ દક્ષિણા આપો. અને દ્રોણાચાર્ય કહ્યું કે તારા જમણા હાથનો અંગૂઠો આપી દે. તો કે બસ આટલું જ, તમે મને કહ્યું હોત તો ગળું કાપી નાખી દે. જમણા હાથનો અંગૂઠો આ તો બહુ નાની વાત છે, તરત એને કાપી આપી લો, ગરી લોહી નીકળવા માટે. દ્રોણાચાર્યને સંતોષ થઈ ગયો. શા માટે અંગૂઠો માગ્યો? બાણ ચલાવનાર, ધનુષ્ય ચલાવનાર જે વીર હોય એનો અંગૂઠો જો ચાલ્યો જાય તો પછી ધનુષ્ય નહીં ચલાવી શકે. ખલાસ થઈ ગયો એનો, વિદ્યા જ જતી. આ દ્વેષ દ્રોણાચાર્યને થયેલો કે આનો અંગૂઠો લઈ લો તો પછી આ અર્જુન જ મોટો બાણાવડી વિશ્વમાં રહે, એકલવ્ય ન થાય. એકલવ્ય શુદ્ર જાતિનો છે, માટે તો અર્જુનથી આગળ ન ચાલવો જોઈએ. ભવિષ્યમાં કૌરવોમાં ભળી જાય તો આ અર્જુન નો વિરોધી થઈ જાય તો આવી જાય. પણ દ્રોણાચાર્યની બુદ્ધિ થોડી કાચી એટલે દ્રોણાચાર્યને સૂજ્યું નહીં, માગ્યું નહીં. દ્રોણાચાર્યે માગ્યું નહીં, એને વિચાર આવ્યો નહીં કે હું ગુરુ દક્ષિણામાં એકલવ્ય પાસે એવું માગી લઉં કે ભાઈ હું ગુરુ દક્ષિણામાં તો મને એવું આપ વચન કે ભવિષ્યમાં કૌરવો પાંડવો વિરોધી થાય, એમની વચ્ચે યુદ્ધ થાય તો તું પાંડવ પક્ષે જ રહીશ, આ વચન એક આપી દે. અને બીજું વચન એ આપ ગુરુ દક્ષિણામાં કે અર્જુનનો ભાઈ બનીને સખા બનીને છેવટ સુધી જીવનના છેલ્લા શ્વાસ સુધી એની સાથ આપીશ. તો કઈ બગડવાનું? દુનિયાને એક મહાન બાલાવળી મળત એકલવ્ય જીવ, એક વિદ્યા જીવતી રહેત, આવી મહાન વિદ્યા. બોલો કેવી મોટી વિદ્યા! પાંચ બાણ માર્યા પણ મોઢામાંથી લોહીનું બિંદુ નીકળ્યું નહીં અને કૂતરો મળ્યો નહીં. કેટલી ધનુર્વિદ્યા, કેટલી પરાકાષ્ઠા પર આપણા દેશમાં પ્રચી હશે! આજે આવી વિદ્યા આપણે જોઈ શકતા નથી. તો એક મહાન વિદ્યા જીવતી રહી હોત એના શિષ્યોને શીખવાડી જાય, એ વિદ્યા પરંપરાથી ચાલે. પણ આ બ્રાહ્મણને આટલો વિશાળ વિચાર આવ્યો નથી, ટૂંકો વિચાર આવી ગયો. શું થાય પણ એકલવ્ય પાછો પડ્યો નહી કે આ તો આ હું તો તૈયાર છું લો. પછી ચાલ્યા દ્રોણાચાર્ય સંતોષાઈને. તો શ્રદ્ધા કેવી હોય છે ગુરુમાં? શ્રદ્ધા કેવી હોય? અનંત શ્રદ્ધા. હનુમાનજીને રામે કહ્યું, જાઓ ભાઈ જડીબુટ્ટી લાવવાની છે. ભલે નીચે બજારમાં જવાનું છે તો કે કાલે નહીં ચાલે, કાલે જઈશું જ નહીં ચાલે. ગુરુ કે ના, જરૂર તો આજે જ છે. તો કે કોઈ બીજાને મોકલી શકો તો ખેર કરતા. આપણે કે ભાઈ આ કપડાં છે જરા ધોવાના છે. તો કે ગુરુ આવું કે? તો શિષ્ય કે મારા હું તો ધોતો નથી, લોન્ડ્રીમાં પૂછું. તમે લોન્ડ્રીમાં પૂછવાનું, આવાય ચીજ ચેલાઓ મળે છે. ગુરુની ઠેકડી કરનારા, ગુરુના દોષો જણાવનારા, સેવા ભાવના તો બહુ અઘરી વસ્તુ છે. અનકન્ડિશનલ સેલ્ફ સરેન્ડર એને કહેવાય છે. કોઈ પણ જાતની શરત વગરનું સ્વાત્મ સમર્પણ, એમાં કોઈ શરત જ નહીં. કેવી વાત છે! બહુ જ અઘરું. તમે ધારો આ તો બહુ સહેલું શિષ્ય થવાનું, પણ શિષ્ય થવાનું બહુ જ અઘરું છે, ઘણું અઘરું. શિષ્યને પોતાનું કાંઈ છે જ નહીં, એને આનંદ એક જ છે. ગુરુનો આનંદ એનો આનંદ છે, ગુરુનો રસ એનો રસ છે. ગુરુને જે રૂચિ છે તે જ એની રૂચિ થઈ જાય છે, પોતાનું કંઈ છે જ નહીં. એણે પોતાની જાતને સિંધુની અંદર જેમ બિંદુ પોતાને મેળવી દે છતાં બિંદુ અલગ રહે એવી રીતે એણે કરી નાખ્યું છે. આદર્શ શિષ્ય બહુ જ અઘરું. એમને એમ થાય કે શિષ્ય થવું બહુ સહેલું, એકાદ મંત્ર લીધો એટલે શિષ્ય થઈ ગયા, બમ મહાદેવ કરી નાખ્યું. નહીં, બહુ જ અઘરું. શ્રદ્ધા જગાવવી બહુ જઘરી, ભક્તિ જગાવવી બહુ જઘરી. એક ભાઈ મારી પાસે આવેલા, લઈ આવ્યા મારી દેવપ્રયાગની એકાંત કુટીર. એમાં એક શિષ્ય એક સાધુને લઈને જેમણે કુટીર બાંધેલી તે પંડાજી લઈ આવ્યા. મને કે સેવામાં રાખો. મેં કહું મારે જરૂર નથી ભાઈ, મારી એવી સેવા છે જ નહીં કે કોઈની જરૂર હોય. હું મારી મને કરી લઉં છું મારું કામ અને એકાંતમાં રહું છું, મારે બીજું માણસ જોઈતું નથી. તો કે ના, બે દાડા ભણીને રહ્યા, કામ કરશે. ઉપર તમે છો, નીચે એ રહેશે, પડ્યા રહેશે. હવે બહુ જ આગ્રહ કરીને મૂકીને ગયા. હું જુઓ, હવે સવાર પડ્યું એટલે આ પ્રણામ કરીને આવીને ભર્યા શિષ્ય. મને કે કઈ કામ હોય તો કહો. બીજું તો કઈ કામ નથી, આ નીચે ઝરણું છે ત્યાંથી એક બે બાલટી પાણીને લઈ આવો. તો કે મેં ઘેર પણ આવું કામ કર્યું નથી, મારી ધર્મપત્ની હતી તે જ બધું કરતી. પાણી ભરતી એ મને ખબર જ ન પડતી ક્યારે ભરતી. હું તો પાણી પીવું હોય તો એને કહું એટલે પાણીનો પ્યાલો લઈને આવતી. એ વાત જુદી હતી. અહીંયા તમારે તો કે પણ તમે નહીં ભરી શકો, અત્યાર સુધી હું નહોતો ત્યારે કોણ ભરતું હતું? બોલો. સારું, મને કે બીજું કંઈ કામ હોય તો કહેજો. કપડાં પડ્યા છે, સાબુ છે. તો કે એ તો મને બહુ ફાવતું નથી, હાથ બગડે છે મારા. બીજું કઈ કામ હોય? લોકો જુઓ આજુબાજુ પેલા દૂર દૂર ગામ છે, ઘર ત્યાં ગાયો રાખે છે લોકો, તેના ગોબર થાય છાણ તે ટોપલામાં લઈ આવો. આપણે આ ચોક છે ને બહારનો કાચો જરા લીપાઈ મજાનો બેસવા લાયક થાય. વચ્ચે વચ્ચે હું કરાવું છું કોઈની પાસે. હવે તમે આવ્યા તો કરો. તો કે તો મને નહીં ફાવે હો. તમે કોઈ કઈ વાંધો નહીં, બીજું કઈ કામ? આ પંડાજી છે ને એ ઘણા દિવસથી મને કે છે કે જમવા માટે આવો, જમવા માટે આવો, પણ હું જમવા જતો નથી કોઈને ત્યાં. જો તમે આજે જઈ શકો, કાં એના પિતાનું શ્રાદ્ધ છે, એ મિષ્ટાન્ન હશે જ, તે જઈ શકો તો કે તો હું જરૂર જો રોજ આવવું હોય તો કહેજો, હમણાં શ્રાદ્ધ પક્ષ ચાલે છે. તમે કહો હવે તમે જમવા જાઓ ને તો પાછા ના આવતા, કારણ કે આ તમારા લક્ષણ શિષ્યના નથી, આવતા નથી. મેં ના જ પાડેલી પેલા ભાઈને, જમણી જમીન હતી એમને કે ન મોકલતા, પણ બળજબરી તમને મૂક્યા, આ તમારા લક્ષણ નથી કરીને ગયા. પછી પેલા ભાઈ આવ્યા સાંજના, મને કે કેવા છે કેવા છે, બોકે તમારે ફાવે એવા છે, આ કઈ સેવા કરી શકે એવા, ઉલટા આપણે એની સેવા કરવી પડે એવા છે, તો મુશ્કેલી ઉભી કરે માટે લાવતા નહીં, મારે કોઈની જરૂર નથી. તો શિષ્ય થવું તો બહુ જ અઘરું છે ભાઈ. તમને એમ લાગતું હોય કે આ શિષ્ય થયા એટલે લાડુ દાળ ભાત ખાતા રહ્યા ને ફરતા રહ્યા, નહીં. બહુ જ અઘરું. સેવા ધર્મો પરમ ગહનો યોગીનામ અભ્યગમ્ય, યોગીને માટે પણ ગહન. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 એટલે તમે ચેલાઓની ઈચ્છા જ ના રાખો, મગન રહો, આત્મામાં મગન જ રહો. કબીર સાહેબે એવું લખ્યું, કુછ લેના ન દેના મગન રેના, કુછ લેના ન દેના મગન રેના. પણ આ મગન રહેવું બહુ અઘરું ચાલું, માણસ બાર છગન થઈને ફર્યા કરે, શું મળે છે શું મળે છે, આ એને મારી નાખે છે લાલસાઓ. આત્મામાં મગ્ન રહેવાનું બહુ જ અઘરું, એને કાંઈ લેવા દેવાનું છે નથી, કોઈને શિષ્ય કરવો નથી, કોઈના ગુરુ થવું. પરમાત્મામાં વિશ્વાસ રાખીને માણસ આગળ ચાલે છે. દરિયા ઘેરા નાવ પુરાની, ઘેરા દરિયા નાવ પુરાની, કેવડિયા સે મિલે રે ના, કિસી કેવડિયા સે મિલે રે ના, કુછ લેના ન દેના મગન રે ના. આ તો બહુ ઊંડો દરિયો છે ભવસાગર, કબીર સાહેબ કે છે. અને નૌકા આપણી પુરાણી થઈ ગઈ, બુદ્ધિ અલ્પ છે, શરીર ઘસાયેલું, ઇન્દ્રિયોની શક્તિઓ ક્ષીણ થઈ ગયેલી. કોઈ કેવટીઓ જો હોય નાવિક તો જરા એની સાથે મિત્રતા કરજો. ગુરુ સાથે કુછ લેના ન દેના મગન રે ના, પંચ તત્વ કી બનીએ પિંજરા, પંચ તત્વ કા બનાયે પિંજરા, અંદર બોલે મેરી મેના, કુછ લેના ન દેના મગન રે ના, કુછ લેના ન દેના મગન રે ના. કહત કબીરા સુનો ભાઈ સાધો, કહત કબીરા સુનો ભાઈ સાધો, કિસી સદગુરુ કે ચરણ લિપટે રે ના, કોઈ ગુરુ કે ચરણ લિપટે રે ના, કુછ લેના ન દેના મગન રે ના. આ ગુરુના ચરણોને લપટી જજો, તમે વળગી રહેજો તો પછી આ સાગરનો ભય નથી, ભવસાગરનો ભય છે. પણ એ લપટવાનું બહુ અઘરું. અત્યારે તો ચેલાઓ એવા એવા નવી નવી ખોપરીના નીકળે છે કે ગુરુ ચરણ આપે લપટવા તો પકડીને ગુરુને જ ધક્કો મારીને ખેંચીને પાછા જ્યાં પોતે સાગરમાં પડ્યા હોય તો લઈ જવાની કોશિશ કરે, અઘરું કામ છે. ગુરુ કાઢવાની કોશિશ કરે ને ચેલો કે તું ક્યાં મને કાઢવા આવ્યો, તું અંદર આવતા આમાં મજા છે, બહુ અઘરું. અને ગુરુ જો બરાબર હોશિયાર ન હોય તો ચેલો લઈ જાય એને પાછો. ચરણ મેં લિપટ રહેલા, શ્રદ્ધા ભક્તિપૂર્વક વળગી રહેજો તો ગુરુ જતા હશે ત્યાં તમે ચાલ્યા જવાના. પછી બહુ મુશ્કેલી થઈ. હવે માં સર્વેશ્વરી પોતાનો વાર્તાલાપ ગઈકાલની પેઠે આપશે, એમને આપણે સાંભળીએ ભાઈ.
ગુરુદેવ યોગેશ્વર પ્રભુ નમું છું સદાય સ્નેહથી, નમું છું સદાય સ્નેહથી ગુરુજીના શરણમાં શાંતિ મળી, ગુરુના ચરણે ગંગા યમુના, ગુરુના ચરણે ગંગા યમુના, સ્નાન કરીને ભ્રાંતિ ટળી મારી, સ્નાન કરીને ભ્રાંતિ ટળી, ગુરુજીના શરણમાં શાંતિ મળી, ગુરુજીના ચરણમાં શાંતિ મળી, ગુરુના ચરણે 68 તીરથ, ગુરુના ચરણે 68 તીરથ, દર્શનથી કૃતકૃત્ય બની હું તો, દર્શનથી કૃતકૃત્ય બની, ગુરુજીના ચરણમાં શાંતિ મળી, ગુરુજીના શરણમાં શાંતિ મળી, ગુરુના ચરણે સગડા શાસ્ત્રો, ગુરુના ચરણે સગડા શાસ્ત્રો, વેદ પુરાણની ઝાંખી મળી મને, વેદ પુરાણની ઝાંખી મળી, ગુરુજીના ચરણમાં શાંતિ મળી, ગુરુજીના શરણમાં શાંતિ મળી, ગુરુમાં બ્રહ્મા, ગુરુમાં વિષ્ણુ, ગુરુમાં બ્રહ્મા, ગુરુમાં વિષ્ણુ, શિવાને શક્તિ સ્વરૂપ મહિના, શિવાને શક્તિ સ્વરૂપ મહી, ગુરુજીના ચરણમાં શાંતિ મળી, ગુરુજીના શરણમાં શાંતિ મળી, ગુરુ કૃપાની અમૃત ધારા, ગુરુ કૃપાની અમૃત ધારા, પામી જીવન મુક્તિ મળી મને, પામીને જીવન મુક્તિ મળી, ગુરુજીના ચરણમાં શાંતિ મળી, ગુરુજીના શરણમાં શાંતિ મળી,
ઓમ સહનાવતુ
સહવીર્યં કરવાવહૈ તેજસ્વિનામધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ.
ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં
પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ઓમ શાંતિ.
શાંતિ।